શ્રી પંચાસ્તી કાય સંગ્રહ ગાથા 172 અને 173 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 22.
ત્યારે શાસ્ત્ર પૂરા કર્યા, પૂરું કર્યા પછી પૂર્ણ વિશેષ પરિશિષ્ટ કહેવામાં આવે છે, એવું લખાણ છે. એમાં ધ્યાનનો વિષય ચાલે છે. એકાગ્ર ચિંતનમ ધ્યાનમ ફલમ સર્વ નિર્જરે એ વગેરે ઇત્યાદિ 253 પાને છેલ્લી લીધી. ગુપ્ત ઇન્દ્રિયો મનાધ્યાતા ધ્યેયમ વસ્તુ યદાસ્થિતમ એકાગ્ર ચિંતનમ ધ્યાનમ ફલમ સંવર નિર્જરે. જે ઇન્દ્રિય અને મનથી ગુપ્ત થઈને ધ્યાતા ધ્યેયમ વસ્તુ યદાસ્થિતમ ધ્યેયરૂપ વસ્તુમાં ધ્યાતા સ્થિત થાય છે, એકાગ્ર ચિંતનમ ધ્યાનમ, એનું એકાગ્ર ચિંતન નામનું ધ્યાન છે, જેનું ફળ સુમર અને નિર્જરા છે. એ વગેરે ઇત્યાદિ તત્વાનુશાસન ધ્યાન ગ્રંથારે કથિત માર્ગે જગન મધ્યમ ઉત્કૃષ્ટ ભેદેનો ત્રિધા ધ્યાતારો ધ્યાનાની જ ભવંતી. તત્વાનુશાસન વગેરે ગ્રંથમાં, ધ્યાન ગ્રંથમાં તત્વાનુશાસન ધ્યાન ગ્રંથ એની શરૂઆતમાં આવ્યો, શરૂઆતમાં કથિત માર્ગે જે કહેવામાં આવ્યો છે તે ઉપાય માર્ગ દ્વારા વિધિ દ્વારા જગન મધ્યમનો ઉત્કૃષ્ટ એવા ભેદથી ત્રણ પ્રકારે ધ્યાનનું ધ્યાતાનું ધ્યાન હોય છે. પ્રગતિ કસ્માત તે પણ કઈ રીતે, એટલે ત્રણ ભેદ કઈ રીતે છે કે તત્રમ આસ્તે ત્યાં પણ કહેવામાં આવ્યું છે કે દ્રવ ક્ષેત્ર કાળ ભાવરૂપા ધ્યાન સામગ્રી જગન્યાન ભેદે ન ત્રિધા ઇતિ વચનાર્થ. દ્રવ ક્ષેત્ર કાળ અને ભાવરૂપ જે ધ્યાનની સામગ્રી છે એ જગન ઉત્કૃષ્ટ અને મધ્યમ ભેદથી ત્રણ પ્રકારે છે, તે વચન અનુસાર અથવા અતિ સંક્ષેપ ન બુધા ધ્યાતારો ભવંતી. બહુ સંક્ષેપથી કહીએ તો ધ્યાતા બે પ્રકારના હોય છે. ધ્યાતા એટલે ધ્યાન કરનારા, ધ્યાન કરનારને સંક્ષેપથી કહીએ તો બે પ્રકારે વર્ણવવામાં આવે છે. કે શુદ્ધાત્મ ભાવના પ્રારંભતા પુરુષા સૂક્ષ્મ સવિકલ્પ અવસ્થાયામ પ્રારબ્ધ યોગીનો ભણ્યંતે. શુદ્ધાત્માની ભાવનાનો પ્રારંભ કરનારા પુરુષો એટલે શરૂઆતના જીવો, શુદ્ધાત્માની ભાવનાનો એટલે ધ્યાનમાં ધ્યાનની શરૂઆત કરનારા જીવો સૂક્ષ્મ સવિકલ્પ અવસ્થામાં, જ્યારે સ્વિકલ્પ અવસ્થા પણ સૂક્ષ્મ હોય છે ત્યારે તે અવસ્થામાં તેને પ્રારબ્ધ યોગી કહેવામાં આવે છે. પ્રારબ્ધ યોગીનો ગણ્યંતે ત્યારે એને પ્રારબ્ધ યોગી એમ કહેવામાં આવે છે. સ્વિકલ્પ અવસ્થામાં છે. નિર્વિકલ્પ શુદ્ધાત્મ અવસ્થાયામ પુનઃ નિષ્પન્ન યોગીનો ઇતિ, અને નિર્વિકલ્પ શુદ્ધ અવસ્થામાં તેને વળી નિષ્પન્ન યોગી કહેવામાં આવે છે. ઓલાને પ્રારબ્ધ યોગી કહ્યા અને નિષ્પન્ન યોગી કહ્યા. સંક્ષેપણ અધ્યાત્મ ભાષ્યા ધ્યાતૃ ધ્યાન ધ્યેયાની સંયમ નિર્જરા સાધક રાગાદિ વિકલ્પ રહિત પરમાનંદ એક લક્ષણ સુખ વૃદ્ધિ નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાન વૃદ્ધિ બુદ્ધિયાદિ સપ્ત સપ્તવૃદ્ધિ રૂપ ધ્યાન ફલભેદા જ્ઞાતવ્યા. સંક્ષેપથી અધ્યાત્મ ભાષા દ્વારા ધ્યાતૃ જે ધ્યાન કરનાર, ધ્યાન તેનું પરિણામ, ધ્યાન કરનાર પરિણામ તેનું ધ્યાન અને ધ્યાનનો અવલંબન ધ્યાનનો વિષય તો ધ્યેય એ પણ ધ્યાતા ધ્યાન અને ધ્યેય સંવર નિદ્રા સાધક સંવર અને નિદ્રાના સાધક રાગાદિ વિકલ્પ રહિત નિર્વિકલ્પ પરમાનંદ એક જેનું લક્ષણ છે એનું સુખ તેની વૃદ્ધિ સુખની વૃદ્ધિ એકની સુખની પણ સુખની વૃદ્ધિ નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાન વૃદ્ધિ નિર્વિકાર એવા શુદ્ધ જ્ઞાનની વૃદ્ધિ શુદ્ધ શુદ્ધાત્મ સંવેદન જ્ઞાનની વૃદ્ધિ બુદ્ધિ આદિ એ વગેરે સપ્ત વૃદ્ધિ સાત પ્રકારની જે વૃદ્ધિ છે એ રીત ધ્યાનનું ફળ છે એ આ ભેદે જાણવા જોઈએ. અધ્યાત્મ ભાષાથી આ રીતે એના ભેદો કયા. જો કે એક શુદ્ધ પરિણામની દશાને એક શુદ્ધ ભાવ રૂપ દશાને શુદ્ધોપયોગ રૂપ દશાને અનંત ગુણ છે પછી એને જુદા જુદા ભેદથી ગુણ ભેદથી એને કહેવામાં આવે છે. એક વ્યક્તિમાં ઘણા ગુણ છે વ્યક્તિ છે ને આ તો ફર્યા એને વ્યક્તિ કહેવામાં આવે છે. એક વ્યક્તિમાં ઘણા ગુણ છે તો એના કેટલા જુદા જુદા ગુણોથી એની વિશેષતા એની મહિમા મોટાઈ કરવામાં આવે છે. એ રીતે એને સંવર નિર્જરાનો સાધક નિર્વિકલ્પ પરમાનંદ એક લક્ષણ એનું જે સુખ આનંદ લક્ષણ સુખ કયું છે એની વૃદ્ધિ નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાનની વૃદ્ધિ બુદ્ધિ સંવર નિદ્રા ધ્યાતા ધ્યાનની ધ્યેય એ અનેક પ્રકારે એનું સાત સપ્તવૃદ્ધિ આ વૃદ્ધિ વૃદ્ધિ સિદ્ધિ કે છે ને અધ્યાત્મની વૃદ્ધિ છે. વૃદ્ધિ એટલે સંપત્તિ પ્રગટ થયેલા ગુણને સંપત્તિ કહેવામાં આવે છે. એ રીતે ધ્યાનનું ફળ છે એ રીતે અનેક ભેદે તેને ધ્યાનના ફળને જાણવું જોઈએ. કેમ છો? કેમ કે શિક્ષક પ્રારંભક કૃતાભ્યાસ નિષ્પન્ન રૂપેણ કૈશ્ચિદ અન્યત્રાપી રૂપમ ધાતૃ પુરુષ લક્ષણ તદત્ર અંતર્ભૂતમ યથા સંભવમ દ્રષ્ટવ્યમ ઇતિ. શિક્ષક પ્રારંભક કૃતાભ્યાસ નિષ્પન્ન રૂપેણ જેમ કોઈ શિક્ષકે અભ્યાસનો પ્રારંભ કરાવ્યો હોય ત્યાર પછી એનું નિષ્પન્ન એટલે એ અભ્યાસનું ફળ આવે. એક માણસને ભણાવે એ પરીક્ષામાં પાસ થાય એટલે ઉત્તીર્ણ થાય. ઉત્તીર્ણ થાય ત્યારે એને પાસ થાય ત્યારે એને એમ કહેવાય કે અહીં સુધી એ ભણ્યો છે એની નિષ્પત્તિ સુધી. એ રીતે અભ્યાસ નિષ્પન્ન રૂપેણ કૈશ્ચિત અન્યત્રાભિયુક્તમ જે કાંઈ અન્ય કે બીજે ઠેકાણે પણ કહેવામાં આવ્યું છે કે ધાતૃ પુરુષ લક્ષણ ધ્યાન કરનાર ધાતૃ એટલે ધ્યાન કરનાર ધ્યાતા પુરુષનું લક્ષણ તદ અત્રેય અંતર્ભૂતમ તે અહીંયા અંતર્ભૂત થાય છે એટલે એનો સમાવેશ થાય છે તે યથાસંભવમ દ્રષ્ટવ્યમ તે યથાસંભવ દેખવું જોઈએ. એટલે શું કહે છે કે અનેક ભેદે ધ્યાન છે શરૂઆતથી માંડીને સૌક દશામાં એકાગ્ર થવાનો પ્રયત્ન પ્રારંભ કરે છે ત્યાંથી માંડીને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય શુદ્ધિ થાય શુદ્ધિની વૃદ્ધિ થાય સુખની વૃદ્ધિ થાય એના જેટલા જેટલા ચડતા પગથિયા છે એ યથાસંભવ જે ગુણ સ્થાને જેટલી જેની સ્થિતિ છે તેની ત્યાં એને જોવી જોઈએ જાણવી જોઈએ. ઇદાની પુનરાગમ ભાષ્યા ષટકાલા કચ્છંતે, આને વળી આગમ ભાષા દ્વારા છ કાળ કહેવામાં આવે છે. યદા કોપી ચતુર્વિધ આરાધના વિમુખ સન પંચાચારોપિત આચાર્ય પ્રાપ્ય ઉભય પરિગ્રહ રહીતું ભૂતવા જીર્દીક્ષા ગૃહાતે તદા દીક્ષાકાલ. જ્યારે કોઈ જીવ ચતુર્વીર આરાધનાની સન્મુખ થયો થકો, ચતુર્વીર એટલે જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એવા ચાર પ્રકારની આરાધનાની સન્મુખ થયો થકો, અભિમુખ એટલે સન્મુખ થયો થકો એટલે તત્પર થયો થકો. પંચાચાર્ય ઉપીતમ આચાર્ય, પાંચ આચાર જેને પ્રાપ્ત છે એવા જે આચાર તેને પ્રાપ્ય તેને પ્રાપ્ત કરીને તેમની પાસે જઈને ઉભય પરિગ્રહ રહીતો ભૂતવા, બંને પ્રકારના પરિગ્રહથી રહિત થઈને, બંને પ્રકારના એટલે બાહ્ય ને અભ્યંતર, બાર અભ્યંતર ને બાર બાહ્ય દસ અચ્છા ચૌદ ચોવીસ બાહ્યભ્યંતર પરિગ્રહથી રહિત થઈને જીણ દીક્ષાને ગ્રહણ આપી, જીણ દીક્ષાને ગ્રહણ કરે છે, આચાર દેવ પાસે જઈને જીણ દીક્ષાનું ગ્રહણ કરે છે. તદા દીક્ષાકાળ, ત્યારે તેનો તે દીક્ષાકાળ છે. છ કાળ બતાવ્યા છે ને, એમાં પ્રથમ આ દીક્ષાકાળ લીધો. દીક્ષાનંતર સીધો દીક્ષાકાળ લીધો. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન તો છે, જૈન છે, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન તો છે. આ તો હવે ચતુર્વિધ આરાધનાની સન્મુખ થઈને પંચાચારથી યુક્ત એવા આચાર્યની પાસે જઈને દીક્ષાને ગ્રહણ કરે છે, માયાભ્યંતર પરિગ્રહનો ત્યાગ કરે છે, બારમાં સંયોગને છોડે છે, અંદરમાં કસાય ને કસાયને છોડે છે. દીક્ષાનંતર ચતુર્વિધ આરાધના પરિજ્ઞાર્થમ પરિજ્ઞાનાર્થમ આચાર આરાધનાદિ ચરણ કરણ ગ્રંથ શિક્ષામ ગૃહણાતિ તદા શિક્ષાકાલ. દીક્ષા ગ્રહણ કર્યા પછી ચાર પ્રકારની આરાધનાના પરિજ્ઞાન અર્થે એટલે સારી રીતે નિર્દોષપણે નિરતિચારપણે ચારેય પ્રકારની આરાધનાનું જ્ઞાન કરવા અર્થે આચાર આરાધના આદિ આચારના આચરણના જે વિસ્તારવાળા આરાધનાના જે ગ્રંથો છે એ ચરણકરણ ગ્રંથ, ચરણકરણ એટલે આચરણના જે ગ્રંથ છે અને કર્મનિયોગના જે ગ્રંથ છે, કયા ગુણ સ્થાને કયા પ્રકારનું આચરણ હોય એ બે બંનેના આપસમાં અપેક્ષા છે, એ ગ્રંથથી શિક્ષાનું ગ્રહણ આપી, શિક્ષાને ગ્રહણ કરે છે, ઉપદેશને ગ્રહણ કરે છે. તદા શિક્ષાકાલ, ત્યારે તે મુનિનો તે શિક્ષાકાળ છે. શિક્ષામનંતર શિક્ષા પછી ચરણ કરણ કથિત અર્થાનુષ્ઠાનનો વ્યાખ્યાનેન ચ પંચ ભાવના સહિત સં શિષ્ય ગણપોષણ કરોતિ તદા ગણપોષણ કાલ. પાછળ છ લીધા છે ને, એ છનો આગમ ભાષાથી અહીંયા વર્ણન કરે છે કે શિક્ષા ગ્રહણ કર્યા પછી ચરણ કરણ કથિત ચરણ અને કરણ ગ્રંથના જે કથનો છે તે કથન અનુસાર અનુષ્ઠાનેન વ્યાખ્યાનેન, એ અર્થમાં અનુષ્ઠાન એટલે આચરણથી અને વ્યાખ્યાનથી, પોતે પણ આચરે છે અને પોતા બીજાને પણ કહે છે કે આમ એનું આચરણ કરવું જોઈએ, કેમ કે પોતે પણ એ શિક્ષાને પ્રાપ્ત કરી લીધી છે. શાસ્ત્રમાં કઈ રીતે એની વિધિ છે એ ચરણ ગ્રંથ કરણ ગ્રંથથી પોતે જાણી છે, પોતે જાણી છે, આચરણમાં મૂકી છે, એટલે આચરણપૂર્વક અને વ્યાખ્યાનપૂર્વક પંચ ભાવના સહિત સિંહ પાંચ ભાવના સિંહથી સહિત થયો થકો શિષ્યગણ પોષણ કરો તે શિષ્યગણને પોષણ આપે છે બીજા શિષ્યોને એ પોષણ આપે છે ઉપદેશ આપે છે તદા ગણ પોષણ કાલ હો પાંચ ભાવના કઈ લીધી છે એમાં આગળ આવે તો જોઈ દઈશું પંચ ભાવના ભાવના હાથ અત્યંતે એ છે પાંચ ભાવના લીધી ને પાંચ ભાવના સહિત થયો થકો શિષ્યજનનું પોષણ કરે છે ભાવના હા કચ્છંતે તે પાંચ ભાવના કઈ છે તેને કહેવામાં આવે છે કે તપ શ્રુત સત્વ એકત્વ સંતોષ ભેદેનો ભાવના પંચવિધા ભવંતી તપ શ્રુત શ્રુત આમાં થાય છે પણ આમ શ્રુત આવું જોઈએ તપ શ્રુત સત્વ એકત્વ અને સંતોષ એવા પાંચ ભેદ લીધા છે તો પછી તપશ્ચર્યા શ્રુત એટલે જ્ઞાન સત્વ સત્વ એટલે શ્રદ્ધાંજલિ સત્તા સત્તાગ્રાહક છે એકત્વ પોતાના સ્વરૂપથી અનન્યપણું અને સંતોષ તૃપ્તિ એવા ભેદથી ભાવના પાંચ પ્રકારે હોય છે તદ યથા તે આ રીતે એનો પણ વિસ્તાર કર્યો છે કૃષ્ણ અનુસંવાદી દ્વાદશો વિધ નિર્મૂળ તપશ્ચરણ તપો ભાવના અંશન ઉપવાસ વગેરે જે બાર પ્રકારના તપ છે છ અભ્યંત અને છ બાહ્ય એ બાર પ્રકારના જે તપની વિધિ છે તે વિધિ દ્વારા નિર્મળ તપશ્ચરણ જે નિર્મળ શુદ્ધાત્માનું શુદ્ધાત્માનું તેજ વધે છે શુદ્ધાત્માની શોભા વધે છે એને તપશ્ચરણ અથવા તપો ભાવના કહેવામાં આવે છે તસ્યા ફલમ વિષય કષાય જેવું ભવતી તેના ફળમાં વિષય કષાય ઉપર વિજય થાય છે એટલે વિષય કષાયની વૃત્તિમાં પોતે દબાતો નથી વિષય કષાયની વૃત્તિથી છૂટીને એના વિજયપણે એટલે શુદ્ધ પરિણામમાં એ રહે છે પ્રથમાનુયોગ ચરણાનુયોગ કરણાનુયોગ દ્રવ્યાનુયોગ ભેદેનો ચતુર્વિધ આગમ અભ્યાસ શ્રુત ભાવના શબ્દ લીધો છે ને બીજા ચારે અનુયોગ પ્રથમ અનુયોગ એટલે કથાનુયોગ કરણાનુયોગ એટલે આચરણનો અનુયોગ કરણાનુયોગ એટલે કર્મનો શુદ્ધિ અશુદ્ધિ સંબંધીનો અનુયોગ અને દ્રવ્યાનુયોગ વસ્તુના સ્વભાવનો અનુયોગ એવા ભેદથી ચાર પ્રકારે આગમનો અભ્યાસને શ્રુત ભાવના કહેવામાં આવે છે કોઈ પાંચ ભાવના સહિત થયો થતો શિષ્યગણને પોષણ કરે છે એમાં પોતાને તપની ગુણ ભાવના હોય છે શ્રુતની ગુણ ભાવના હોય છે તથા હિ તે આ પ્રકારે કે ત્રિષષ્ઠી શલાકા પુરુષ ત્રિષઠ શલાકા પુરુષ છે ને ત્રિષષ્ઠી એટલે ત્રિષઠ શલાકા પુરુષ પુરાણ વ્યાખ્યાનમ પ્રથમાનુયોગો ગણ્યતે ત્રિષઠ શલાકા પુરુષો પુરાણ પુરુષોનો પુરાણ એટલે પૂર્વે થઈ ગયેલા જે ઇતિહાસમાં પૂર્વે થઈ ગયા છે એવા તીર્થંકર આદિ જે પુરાણ પુરુષો છે ત્રેસઠ સલાખા પુરુષો એ ત્રેસઠ પ્રકારના જીવો મોક્ષ મોક્ષગામી જીવો હોય છે વાસુદેવ પ્રતિ વાસુદેવ વગેરે થાય છે ને એમનું જે વ્યાખ્યાન છે એટલે એમનો ઇતિહાસ છે એને પ્રથમાનુયોગ કહેવામાં આવે છે તે દ્વારા પણ સમજાવવો છે તો એક જ વિષય અનેક પ્રકારના અનુકૂળ પ્રતિકૂળ સંયોગો આ મહાપુરુષોના જીવન ચરિત્રોમાં ઉભા થવા છતાં એમણે પોતાના શુદ્ધાત્મ સ્વભાવનું ગ્રહણ છોડ્યું નહીં અને મુક્તિને પામ્યા એ વાત સમજાવી છે સમજાવી શકે વાત આ તો શું લીધું કે પાંચ ભાવના સહિત વાત લીધી ને તો પાંચ ભાવના ભેદ ગયા. એ પાંચ ભાવનામાં એક શુદ્ધ ભાવના છે, એ શુદ્ધ ભાવનાના આ પાછા ભેદ ચાલે છે કે શુદ્ધ ભાવનામાં ચાર અનુયોગ, એ ચાર અનુયોગમાં એક એક અનુયોગ કેવો એમ ભેદ પેટા ભેદ એ રીતે વાત બધી ચાલે. ઉપાસક અધ્યયન આચાર આચારાધના આદિ ગ્રંથે દર્શન ચારિત્ર સકલ ચારિત્ર દેશ ચારિત્ર સકલ ચારિત્ર વ્યાખ્યાનમ ચરણામ યોગો ગણ્યતે. ઉપાસક અધ્યયન વગેરે જે આરાધનાના ગ્રંથ છે તે ગ્રંથ દ્વારા દેશ ચારિત્ર એટલે શ્રાવકનું ચારિત્ર અને સકલ ચારિત્ર એટલે મુનિના ચારિત્રનું વ્યાખ્યાન તેને ચરણાનુયોગ કહેવામાં આવે છે. શ્રાવકોએ કઈ રીતે આચરણ પાળવું જોઈએ અને મુનિઓએ કઈ રીતે આચરણ પાળવું જોઈએ એવા જે ગ્રંથો આરાધનાના છે ઉપાસક અધ્યયન વગેરે તેને ચરણાનુયોગ કહેવામાં આવે છે. જીનાંતરો ત્રિલોકસાર લોક વિભાગ લોક નિયોગ આદિ વ્યાખ્યાન કરણાનુયોગો ભણ્યતે. જીનાંતર જીનથી બીજા એવા ત્રિલોકસાર લોક વિભાગ જેમાં ત્રણ લોકનું વર્ણન કરેલું હોય છે એનું જે વ્યાખ્યાન છે તેને કરણાનુયોગ કહેવામાં આવે છે. એમાં કર્મની વ્યવસ્થાનું પણ વર્ણન કરવામાં આવે છે. પ્રાગ્રહ તત્વાર્થ સિદ્ધાંત ગ્રંથે જીવાદિ ષડ દ્રવ્યાદિનામ વ્યાખ્યાનમ દ્રવ્યાન યોગો ઇતિ. પ્રાગ્રહ પાવડ પાવડ ગ્રંથમાં અષ્ટ પાવડ વગેરે છે ને સમય સમય પાવ સમય પ્રાગ્રહ એમ નામ છે. એવા તત્વાર્થના સિદ્ધાંત ગ્રંથો જેમાં જીવ વગેરે છ દ્રવ્યોનું વ્યાખ્યાન છે તેને દ્રવ્યાનુયોગ કહેવામાં આવે છે. તસ્યાહ સદભાવનાયાહ ફલમ જીવાદિ તત્વ વિષયે સંક્ષેપેણ હે ઉપાદેય ઉપાદેય તત્વ વિષયે વા સંશોધનો વિભ્રમ રહીતો નિશ્ચલ પરિણામો ભવતી. એ શુદ્ધ ભાવનાના ફળમાં શું થાય છે કે જીવાદી તત્વના વિષયમાં સંક્ષેપથી તેને હે ઉપાદેયપણાની બુદ્ધિ આવે છે, શું ગ્રહણ કરવા યોગ્ય છે અને શું છોડવા યોગ્ય છે એવો વિવેક થઈ શકે છે. અથવા સંશય વિમોહ અને વિભ્રમ રહિત ત્રણ પ્રકારના જે જ્ઞાનના દોષ છે તેના રહિત જે જ્ઞાન થાય છે ત્યારે તેનું શુદ્ધાત્મામાં નિશ્ચય પરિણામ થાય છે, દ્રઢ પરિણમન થાય છે, સ્થિર પરિણમન થાય છે. પછી એને શંકાશ અને વગેરેમાં એનું ચિંચળતા અને ચલાયમાન પણ રહેતું નથી. ઘણો વિસ્તાર કર્યો છે. કર્મયોગમાં બે વાત છે, કર્મની સ્થિતિ સત્તા ઉદય એ બધા ભેદનું વર્ણન આવે. કર્મનો રસ એટલે કર્મની શક્તિ, કર્મનો જથ્થો, કર્મની સ્થિતિ, કર્મનો ઉદય, કર્મની ઉદીરણા, એની સત્તા એ વગેરે અનેક ભેદોથી અને એ ઉપરાંત એ કર્મ ફળ ભોગવવાના ત્રણ લોકમાં ક્યાં ક્યાં સ્થાન છે, દેવલોક મધ્યલોક અને નારકી, અને એ સિવાય એના તિરંતીઓની એ વગેરેમાં ક્યાં ક્યાં એ કર્મના ફળ મળે છે, એ ફળમાં કેવા કેવા સંયોગો હોય છે અને જીવની ત્યાં શું શું સ્થિતિ હોય છે એ બધો કર્ણાનુયોગનો વિષય છે. એટલે કર્મના સાથે કર્મના ફળનું વર્ણન હોવાથી ત્રણ લોકનું વર્ણન એની અંદર સમાવેશ કર્ણાનુયોગમાં સમાવેશ કરવામાં આવ્યું છે એને સંબંધી રીતે છે. ત્રિલોકની વાત લીધી ને એટલા માટે ચારે અનુયોગનું ફળ જીવ વગેરે તત્વના વિષયમાં હું કામમાં જ એને કોને છોડવું ને કોને ગ્રહણ કરવું એવા હેપાદેપણાનો વિવેક થાય છે અથવા એનું જ્ઞાન સંશોધનો અને વિભ્રમરહિત થવાથી નિશ્ચય પરિણામ રૂપ થાય છે. ઉત્તમ છે કહ્યું છે કે પુસ્તક કહ્યો છે એના પર કે આત્મહિતાસ્થા ભાવસ્ય સંવરો નવ નવસ્ય સંવેગ નિકંપતા તપોભાવના પરસ્ય ઉપદેશન જ્ઞાતું હો. કોઈ આદમી શાસ્ત્રમાંથી શ્લોક લીધો છે. આત્મહિતા હિતાસ્થા ભાવસ્ય સંવરો આત્મહિતના ભાવથી સંવર અને સંવેદ નિષ્કંપ ગણો તપોભાવના અને બીજાનો ઉપદેશ કોઈ જ્ઞાતા હોય છે એ આત્મહિતની ભાવનાથી એ પ્રકારે એટલા એટલા કાર્યો કરે છે. મૂળ ઉત્તર ગુણ આદિ અનુષ્ઠાન વિશે નિર્ગમન વૃત્તિ સત્વભાવના પછી શુદ્ધ ભાવના પછી સત્વભાવના છે ને. મૂળ ઉત્તર ગુણ આદિ મૂળ ગુણ અને ઉત્તર ગુણ જે મુનિના મૂળ ગુણ છે 28 મૂળ ગુણ છે 84 લાખ ઉત્તર ગુણ છે 28 મૂળ ગુણ છે ઉત્તર ગુણ તો લાખો છે. એના આચરણના વિષયમાં અનુષ્ઠાન એટલે એના આચરણના વિષયમાં નિર્ગમન વૃત્તિ બરાબર ચોક્કસ વૃત્તિ આચરણનું સત્વમાં આચરણ લીધું છે. નિર્વહન વૃત્તિ નિર્ગમન લીધું છે નિર્વહન જે નિર્વહન નિર્વાહ કરવો આચરણનો સારી રીતે નિભાવ કરવો એ જે ભાવના એને સત્વ ભાવના કહેવામાં આવે છે. મૂળ ઉત્તર ભાવના ફલમ તેનું ફળ ગોળ ઉત્સર્ગ પરિસર પ્રસ્તાવી નિર્ગમણ મોક્ષમ સાધયતી પાંડવાદિવત. જેમ પાંડવોએ ગોળ ઉત્સર્ગ એ સત્વ ભાવનાના ફળમાં ગોળ ઉત્સર્ગને પરિસર થવા છતાં પ્રસ્તાવ એટલે આવવા છતાં એને બરાબર નિભાવતા થતા એટલે આચરણમાંથી ડગતા ન થતા ત્યાં પણ નિર્ગમન જ લીધું છે. બરાબર ત્યાંથી સ્થિર રહીને તેનાથી ચલાયમાન ન થયા થતા મોક્ષને સાધે છે પાંડવાદિવત. જેમ પાંડવો મોક્ષને સાધ્યો છે. પાંચ પાંડવમાં યુધિષ્ઠિર ભીમ અને અર્જુન મોક્ષમાં ગયા છે અને શત્રુંજયથી ઉપસર્ગ પરિષા એમના પરિવારમાં હતા દુર્યોધન વગેરે તરફથી ઉપસર્ગ કરવામાં આવ્યો હતો. લોઢાના ગરમ કરેલા લોઢાના કડા દાગીનાની જેમ પહેરાવી દીધા ઉભો ઉભા એમને ખડગાશ અને મોક્ષમાં ચાલ્યા ગયા. સ્થિર રહ્યા પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં પોતાના ધ્યાનમાંથી ચલાયમાન ન થયા શુકુ ધ્યાનની શ્રેણી માંડીને મોક્ષમાં ગયા. એ દ્રષ્ટાંત અનુસાર પાંડવાદિવત યોગોને સસદોવતા નાણ દંશણ લખણો શેષા અને દહેરા ભાવા સંવે સંજોગ લખણા. કુંકુંડાચાર્યની ગાથા છે. એક મારો આત્મા છે એક મારો શાશ્વત આત્મા એ સસદો અપવા એક મારો શાશ્વત આત્મા છે કે જેનું જ્ઞાન દર્શન લક્ષણ છે. જ્ઞાન દર્શન લક્ષણ વાળો એક મારો શાશ્વત આત્મા જ મારું સ્વરૂપ છે. શેષા અને બહિરા ભાવા શેષ બાકીના જે ભાવો છે તે બહિર્ભાવો છે કે જે બધા સંયોગ લક્ષણ વાળા છે આત્મલક્ષણ વાળા નથી પણ સંયોગ લક્ષણ વાળા છે. સંયોગનો વિયોગ થાય છે એટલે કે અધ્રુવ છે અને હું શાશ્વત છું એટલે ધ્રુવ છું. એ મારો આત્મજ્ઞાન દર્શન લક્ષણ વાળો ધ્રુવ છે એ આત્મભાવના છે. એકત્વ ભાવના આત્મભાવના કહો કે આત્મામાં એકપણાની ભાવના કહો હું મારા આત્મા સ્વરૂપે જ છું ભાવના વિશેના ચારે કુમકુંડાચાર્ય ગાથાનો આધાર લીધો. વિકત્વ ભાવના તસ્યા ફલમ સ્વગણ પરગણ આદૌ નિર્મોહત્વ ભવતી. એવી એકત્વ ભાવનાના ફળમાં સ્વગણ અને પરગણ એ બંને પ્રત્યે નિર્મોહપણું થાય છે. પરગણ પ્રત્યે તો નિર્મોહપણું થાય, સ્વાભાવિક છે. નિર્મોહપણું થાય સ્વાભાવિક છે, પણ સ્વજન પ્રત્યે પણ નિર્મોહપણું થાય છે. એકત્વ ભાવના, એકત્વ ભાવનાના ફળમાં સ્વજન અને પરજન પ્રત્યે નિર્મોહપણું થાય છે. એમ કે મારો આત્મા છે એ શાશ્વત છે, બાકીનો બધો સંયોગ છે તે અધ્રુવ છે, ક્ષણિક છે. ક્ષણિક છે એટલે એના પ્રત્યે મોહ કરવા જેવો નથી. મોહ તો તેના પ્રત્યે થાય છે કે જેને કાયમ રાખવાની ભાવના હોય તેના પ્રત્યે. મોહનો અર્થ એ છે કે એ મને કાયમ હો એવો જે ભાવ, જે ચીજ કાયમ રહી શકે એવી ન હોય છતાં મોહવશ એને કાયમ રાખવાનો જે ભાવ, એ ભાવને મોહ ભાવ કહેવામાં આવે છે. એ સ્વજન આદિ એમ લીધું. એમાંથી સ્વજનથી કોણ જુદું પડવા માંગે? થોડો ટાઈમ બારગામ જાય કે છૂટા પડે પ્રસંગ વરસાદ તો પણ રડે, તો કાયમ માટે જુદા પડે એ તો સહન થાય જ. કેવી રીતે એમ કે છે એકત્વ ભાવનાથી નિર્મોહપણું થાય છે. હું મારા સ્વરૂપથી શાશ્વત ધ્રુવ છું, બાકીના કોઈ પદાર્થો જેટલા કોઈ બહિર્ભાવ છે તે બહિર્ભાવ ને બહિર્ભાવનો વિષય બધા અધ્રુવ છે. અધ્રુવ છે એમાં મોહ કરવાથી કાંઈ આત્માને સુખ થવાનો તો અવસર જ છે નહીં, દુઃખ થાય. એ તો એકત્વ ભાવનાથી નિર્મોહપણું થાય છે. તથા જ ઉત્તમ કહ્યું છે કે ભગિનીમ વિદંબ્યમાનામ યથા ત્રૈલોક્ય ભાવના ચતુર જિનકલ્પી તો ન મુંઢ ક્ષપકોપી તથા ન મહ્યતે. આગળ પાછળનો પેલો અનુસંધાન વગેરે અર્થ બેસે એવું નથી. ભગિનીમ વિદંબ્યમાનામ યથા વિલોક્ય, વિલોક્યક ભાવના ચતુર જિનકલ્પિતો ન મુંઢ ક્ષપકોપી તથા ન મુહ્યતિ. મોહ પામતો નથી. ભગિની એટલે તો બહેન થાય છે. આમ તો વિડંબ્યમાં નામ વિડંબણામાં નાખો, દુઃખમાં નાખે. જેમ કોઈ દુઃખમાં નાખે, બહેનને દુઃખમાં નાખે એવો અર્થ છે. પણ આગળ પાછળ શું અનુસંધાન છે? વૈલોકિક ભાવના ચતુર નથી બેસતો. કોઈ શાસ્ત્રમાંથી શ્લોક લીધેલો છે એ મોહ પામતો નથી એમ લેવું છે. સ્પષ્ટ નથી અર્થ બેસતો. માન અપમાન ક્ષમતા બલે ન અસનપાન આદો યથા લાભે ન સંતોષ ભાવના તસ્યા ફલમ રાગાદી ઉપાધિ રહી પરમાનંદ એક લક્ષણ આત્મોત્થ સુખતૃપ્ત્યા નિદાન બંધાદી વિષય સુખ નિવૃત્તિ ગણપોષણાંતરમ સ્વકીય ગણમ તત્વા આત્મભાવના સંસ્કારાર્થી ભૂતવા પરગણમ ગચ્છતિ તદ આત્મસંસ્કાર કાલ. પછી આત્મસંસ્કારનો કાળ લીધો છે. ગણપોષણ કાળ પછી આત્મસંસ્કારનો કાળ લીધો છે. સંતોષ ભાવના અને પછી પાંચ ભાવના મારી છેલ્લી ભાવના ચાલે, સંતોષ ભાવના. માન અપમાન સમતા બલીનો, માન અને અપમાન બંને પ્રત્યે જેના એક સરખા પરિણામ છે, સમ પરિણામ, તેને સમતા પરિણામ કહે છે. અથવા માન કોઈ માન કરે કે કોઈ અપમાન કરે, બંને જ્ઞાનમાં એક સરખું જ્ઞેય છે, પરજ્ઞેય છે. પરજ્ઞેય છે એટલે એક સરખું પરજ્ઞેય છે. આ માન ઠીક છે, અપમાન અઠીક છે એમ જાણતો નથી, પણ એ પરજ્ઞેયમાં જાય છે, એક સરખું પર છે, મારે એની સાથે કાંઈ સંબંધ નથી. સ્વમાન, પોતાના આત્માનું માન કરવું, બહુમાન કરવું, એ સ્વમાન. સાચું, શરીર અને બહારમાં સ્તુતિના કથનો કોઈ વખાણ કરે એને સ્વમાન કહેવું. એ પરદ્રવ છે કે સ્વદ્રવ છે? પેલો કોઈએ કાંઈ કહ્યું, અપમાન કર્યું, તો એ કહ્યું એ સ્વદ્રવ છે કે પરદ્રવ છે? પરદ્રવ છે. પરદ્રવ છે એટલે તારાથી જુદું છે. પછી જે જુદું છે એની સાથે સંબંધ શું? જો સંબંધ હોય તો જુદું રહેતો નથી. માન અપમાન સમતા બલેનો, માન અને અપમાન બંનેમાં જેને સમતા છે એવા સમતા પરિણામના બળથી અનુસન પાન આદો, અનુસન અસન, અસન એટલે ખાવું અને પીવું, ખાણી પીણી વગેરે, યથાલાભેન, જે ખાવાનું પીવાનું જે કાળે જે બનવાનું હોય તે બને. સંતોષ ભાવના, એમાં સંતોષ છે. આમ કેમ પ્રસંગ થયો, કેમ આવું ઓછું મળ્યું, વધારે મળ્યું, સારું મળ્યું, ખરાબ મળ્યું, એ કાંઈ તેને છે નહીં. એને સંતોષ ભાવના. તસ્યા ફળમ, તેના ફલથી રાગાદી ઉપાધિ રહિત પરમાનંદ એક લક્ષણ આત્મોત્થ સુખ, તેના ફળથી રાગ રહિત, રાગાદી ઉપાધિ રહિત પરમ આનંદ એક જેવાનું લક્ષણ છે એવું આત્માથી ઉત્પન્ન થયેલું સુખ, આત્મોત્થ, આત્માથી ઉત્પન્ન થયેલું જે સુખ, એ સુખની તૃપ્તિ દ્વારા, સુખ તૃપ્ત્યા, એ સુખથી જેને તૃપ્તિ થાય છે. અને નિદાન બંધાદી વિશેષ સુખ નિવૃત્તિ, અને કોઈ પણ પ્રકારના બાહ્ય સુખનું જેમાં નિદાન, નિદાન એટલે ધ્યેય, એ ધ્યેયથી જેને બંધ થતો નથી, એની નિવૃત્તિ, નિદાન બંધાદી વિષય સુખ, બાહ્ય સુખનું જે નિદાન છે તેને નિદાન બંધ કહેવામાં આવે છે. બાહ્ય સુખનું જે ધ્યેય, હું ધર્મ કરું છું, તપશ્ચર્યા કરું છું, ઉપવાસ આદિ કરું છું, તેથી એના ફળમાં ઘણું પુણ્ય બંધાશે, અને તે પુણ્યના ફળમાં હું રાજા થઈશ, ચક્રવર્તી થઈશ, મોટો દેવ થઈશ, ઇન્દ્ર થઈશ, એ બધા પરિણામને નિદાન બંધ કહેવામાં આવે છે. કોઈ ક્રિયાની પાછળ આશા રાખવી એને નિદાન બંધ કહે છે. એ નિદાન બંધ વગેરે વિષય સુખની નિવૃત્તિ છે, એ પણ તૃપ્તિનું લક્ષણ છે, કે વર્તમાન આત્માથી ઉત્પન્ન થયેલા સુખથી જ એને તૃપ્તિ છે. એ સંતોષ ભાવના લઈ લીધી, પાંચ ભાવના લીધી છે ને. ગણપોષણ અનંતરમ, ગણપોષણ પછી સ્વકીય ગણમ, પોતાના શિષ્યોને તત્વા છોડીને, શિષ્યોને રાખીને નહીં પણ શિષ્યોને છોડીને, આ ટોળું હોય તો ઠીક, શિષ્યો છે, મારાથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, હવે એ બધા મને અનુકૂળ રહેશે અને મને ક્યાંય તકલીફ પડવા દેશે નહીં, એમ નથી. ગૌણ પોષણ પછી શિષ્યો પ્રત્યે કોઈ પણ અપેક્ષાની ભાવના હોય શકે નહીં. સ્વકીય ગુણ ત્યક્તવા પોતાના શિષ્યોને પણ તજીને આત્મભાવના સંસ્કારાર્થી ભૂતવા, આત્માની ભાવનાના સંસ્કારનો પ્રયોજન વાળો થઈને, એક શુદ્ધાત્માની ભાવનાના જ સંસ્કારનું જેને પ્રયોજન છે અને બીજાનું બીજું કોઈ પ્રયોજન નથી, પરગણમ ગચ્છતિ, પોતાના શિષ્યોને છોડીને બીજા શિષ્યો પાસે જાય પણ પોતાના શિષ્યોને સાથે રાખે એમ નહીં, તદાત્મ સંસ્કાર કાળ, એના પ્રત્યે પણ મોહ નથી એમ કહેવું છે કે એના શિષ્યો પ્રત્યે પણ એને મોહ છે નહીં, કે આ શિષ્યો છે સારા છે, જ્ઞાનની ભાવનાવાળા છે, તેથી મારાથી ઉપદેશ એમણે ગ્રહણ કર્યો છે, એટલા સારા તો છે ને, એ સારા છે એવો મોહ એના પ્રત્યે શિષ્યો પ્રત્યે કરતા નથી. પોતાના શુદ્ધાત્મ સ્વરૂપના સંસ્કારના પ્રયોજન માટે પ્રયોજન એની પાછળ એ છે, એ આત્મસંસ્કારનો કાળ છે. આત્મસંસ્કાર અનંતરમ આચાર આરાધના કથિત ક્રમેણ દ્રવ્યભાવ સંલેખના કરોતી તદા સંલેખના કાલ. આત્મસંસ્કાર પછી અનંતરમ તરત જ આચાર આરાધના કથિત, આચાર આચાર આચરણની આરાધના જેમાં કહેવામાં આવી છે એવા કથન અનુસાર, ભગવાન જિનેન્દ્ર દેવે જે કથન કર્યું છે તે અનુસાર દ્રવ્ય ભાવ સંલેખના કરો, તે દ્રવ્યને ભાવે સંલેખના કરે છે, સદા સંલેખના કાળ, ત્યારે એને સંલેખના કાળ કહેવામાં આવે છે. પછી બધો ત્યાગ સંલેખનામાં અન્ન જળથી માંડીને શરીર છોડવા સુધીનો કાળ એને સંલેખના કહેવામાં આવે છે. સંલેખનામાં પરિણામ બહુ સ્થિર હોય છે, એટલો બધો અંદરમાં શુદ્ધાત્માની ભાવનાનો વેગ હોય છે કે હવે જ્યાં સુધી આયુષ હોય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરવાની રહેતી નથી, ખલાસ અન્ન જળથી માંડીને બધું છોડી દે છે. એમાં દુઃખ નથી, દુઃખી થાય છે એમ છે, આનંદ અને સુખ અંદરનું વધેલું હોય છે, એને સંલેખના કાળ કહેવામાં આવે છે. આપણે સાદી ભાષામાં ગુજરાતીમાં એને સંથાળો કહે છે. એ માનસિક બળ હોય છે, કોઈને માનસિક બળ તૂટી જાય તો ક્લેશના પરિણામ થાય, અને કોઈને માનસિક એવો રાગ હોય સંલેખનાનો જરા જોરથી તો એને ક્લેશના પરિણામ ન થાય, હોંશથી સંલેખના કરે, પણ એ માનસિક બળ છે, એ મુનિને યોગ્ય દિશા છે. રાજગ્રહીમાં કરી પેલા કોણ હતા, રાજગ્રહીમાં જીવન, રાજગ્રહીમાં આશ્રમ છે મોટો, એ મોટી જગ્યા કરી, થોડો દૂર છે, એક બે માઇલ દૂર છે, રાજગ્રહી છે હે, હા જેતપુરમાં એક જણાય છે, સ્થાનકવાસી નમૂન કરી છે, સ્થાનકવાસી નમૂન છે, થોડા સ્થાનકવાસી નમૂન હતા. સંલેખનાનંતરમ ચતુર્વિધ આરાધન આરાધના ભાવનયા સમાધિ વિધિના કાલમ કરોતિ તદા સ ઉત્તમાર્થ કાલસ્તે ઇતિ. આયુષ છોડે એને ઉત્તમાર્થ કાળ કહેવામાં આવે છે. સંલેખના પછી ચાર પ્રકારની આરાધનાની ભાવના પૂર્વક સમાધિ વિધિથી, સમાધિ મરણ થાય છે પછી સમાધિની વિધિથી, કાલમ કરોતિ કાળ કરે છે, ત્યાંથી પ્રસ્થાન કરે છે, ત્યારે તેને ઉત્તમાર્થ કાળ કહેવામાં આવે છે. એ ઉત્તમાર્થ કાળ કીધો, મરણના કાળને ઉત્તમાર્થ કાળ કહ્યો, સંલેખના કરીને દેહ છોડ્યો અને કાળ કરી ગયા અને ઉપમાસ કાળ કરે દુઃખ નો પ્રસંગ નથી એમ કે છે, એ તો સુખ નો પ્રસંગ છે, ઉલ્લાસ નો પ્રસંગ છે. રત્નકરણ શ્રાવકાચાર્યમાં તો એને મહોત્સવ કર્યો છે, ઉત્સવ નો પ્રસંગ કર્યો છે, ઉત્સવ નો પ્રસંગ કર્યો, ઉપમાર્થ કાળ પ્રસંગ. જૈન દર્શન સિવાય ક્યાંય નથી હો. મૃત્યુના કાળને ઉત્સવ નો કાળ, મહોત્સવ નો કાળ કહેવો એ જૈન દર્શન સિવાય ક્યાંય નથી. બધે એને શોકનો જ પ્રસંગ ગણવામાં આવ્યો છે અને અશુભનો જ પ્રસંગ ગણવામાં આવ્યો છે. અહીં તો કહે છે કે આરાધક જીવ હોય છે તે કાળે તેના આત્માની આરાધનાના વધુમાં વધુ પ્રયત્ન અને પુરુષાર્થવાળા પરિણામ હોય તો એના કાળ કરવાના દેહાંતના કાળે હોય છે, તેથી એને મહોત્સવ કહેવામાં આવે છે. કેમ કે સૌથી વધારે પ્રતિકૂળતા તો પ્રાણ છૂટે ત્યારે છે ને, બારમાં પ્રતિકૂળતાનું જો લક્ષણ જોવામાં આવે તો પ્રાણ છૂટે ત્યારે વધુમાં વધુ દુઃખ થાય. એ વેદના છે, પ્રાણ છૂટે એની જે વેદના છે એ વેદનાથી પણ ભિન્ન પડી અને શુદ્ધાત્મામાં ઉપયોગને સ્થિર કરવાનો જે પુરુષાર્થ, એ પુરુષાર્થ તો ઊંચામાં ઊંચો પુરુષાર્થ છે ને, કે ઉત્કૃષ્ટ પ્રતિકૂળતાની સામે ઉત્કૃષ્ટ પુરુષાર્થ છે. તેથી એને ઉત્કૃષ્ટ પુરુષાર્થના કાળને ઉત્તમાર્થ કાળ અથવા એને મહોત્સવ કહેવામાં આવે છે. નિમ થવું છે એમ કહ્યું. હવે શું થશે ને કેમ થશે ને કાંઈ નથી, હું મારા આત્મામાં લીન થાઉં છું. બધાને એ સ્થિતિ છે. તો પ્રથમ કાલાદવપી ચતુર્વિધ આરાધના લભંતે ષટકાલ નિયમો નાસ્તિ. અહીંયા કોઈને પ્રથમ કાલ કાલ પ્રથમ કાલાદવપી આમ ક્રમથી છ કાલ દીધા ને, અને ચતુર્વિધ આરાધના લભંતે ચાર પ્રકારની આરાધનાને પ્રાપ્ત કરે છે એવા જે ષટકાળ છે એનો નિયમ છે, એને કોઈને આવો નિયમ નથી. આમ એટલે શું છે કે પ્રધાનપણે તો માર્ગ આ રીતે કહેવામાં આવ્યો છે કે જેમ દીક્ષા અંગીકાર કરે, શિક્ષા લીએ, દીક્ષા લીએ, શિક્ષા લીએ, ગણપોષણ કરે, એ વગેરે તપશ્ચર્યા કરે, સંલેખના કરે અને ઉત્તમાર્થ કાળ કરીને એ રીતે આખું મુનિ જીવનનું નિર્વહનનું ચિત્ર આપ્યું. પણ બધા એવું જ કરે એવો કોઈ નિયમ છે? સીધું જ ક્રમ પકડ્યા વિના સીધું શુદ્ધાત્મામાં જ લીનતા વારંવાર કરે, બીજું કોઈ બહારના વિધિ વિધાનમાં જાય નહીં એવા હોય છે. જિનકલ્પી મુનિ કહે છે એ કોઈનો સંગ જ કરે નહીં. દીક્ષા લીએ જંગલમાં ચાલ્યા જાય, બસ એકલા જ વ્યાયામ કરે, કોઈનો મુનિઓનો પણ સંગ કરે નહીં. શ્રાવકોનો તો સંગ કરવાનો પ્રશ્ન છે નહીં, કેમ કે તે જંગલમાં છે. પણ કોઈ મુનિની સાથે પણ ન રહે, એને એના આત્મામાં જ એકદમ ગુપ્ત થઈ જવું છે, લીન થઈ જવું છે. એટલે કોઈ સાધર્મી સાધુ મુનિનો આચાર્યનો કોઈનો સંગ કરતા એ ગણપોષણ પણ પોષણ કાંઈ નહીં, જે છે આત્મામાં ડૂબ્યા તે ડૂબ્યા, કાંઈ લેવા દેવા કોઈની સાથે. આત્માનું કરવા નીકળ્યા છે બીજી લાંબી પડપૂછ કરવી છે સીધા એવા એવા છે. અંદરના જોરવાળા હોય છે તો એને કાંઈ એ બધું આવો બધો નિયમ છે એવું કાંઈ છે એ તો બધી લીધું છે. જ્યાં જ્યાં વિધિ વિધાનના શાસ્ત્રોના કથનો ચાલ્યા છે એ શાસ્ત્ર કરતાઓ એ વિધિ વિધાનને સુવ્યવસ્થિત અનેક ભેદથી બરાબર પ્રતિપાદન કરીને માર્ગનું કરીને પછી ટોટલ મારી દે કે આ બધું તો બાહ્ય નિમિત્ત બાહ્ય નિમિત્તની અપેક્ષા એ કહેવામાં આવે છે. દ્રવક્ષેત્રકાળ ભાવની અપેક્ષા પહેલાં લીધું ને, દ્રવક્ષેત્રકાળ ભાવની અપેક્ષા ભેદ છે એના આ બધા ભેદ છે. બાકી ખરેખર જેને નિમિત્તની અપેક્ષા નથી, એવું જે ઉપાદાન સ્વતંત્ર છે ને, એ તો એ ઉપાદાનથી ઉપડ્યો, એને આ કાંઈ નિમિત્ત નિમિત્તના કાંઈ લેવા દેવા છે, સીધો પોતાના સ્વરૂપમાં જ લીન થાય છે. આમ છે ને, પણ માથે સગડી મૂકી છે ગોપસુકુમાર. હવે એનો કાંઈ કોઈ પ્રયોગ થઈ શકતો હશે? બરાબર પૂર્વ પ્રયોગથી બરાબર આ સર્કસમાં જેમ પ્રેક્ટિસ કરી રાખે છે એમ પ્રેક્ટિસ કરી રાખીએ, પછી જયારે વારો આવે ત્યારે વાંધો આવે નહીં. એ તો પહેલો ને છેલ્લો પ્રયોગ એક જ વાર થાય છે, બીજી વાર થઈ શકતો નથી. ભાઈ આવ્યા હતા ને રમેશભાઈ સોગાની, એમની સાથે એમના મિત્ર હતા. પછી આ ધ્યાનના પ્રયોગોની જે બધી વાત આવે છે, ધ્યાનના પ્રયોગોમાં બરાબર પ્રેક્ટિસ કરી રાખી હોય તો પછી ધ્યાનમાં સફળ થવાય એવું કાંઈ છે કે કેમ છે? પછી આ ગચ્છુકુમારનું યાદ આવ્યું હતું કે આ પ્રેક્ટિસ કરી શકાતી હશે પહેલાં, કે પહેલાં ચાલો સગડી મૂકી રાખો, અવારનવાર પ્રયોગ કરી રાખો, પછી જ્યારે સસરાજી મૂકશે ત્યારે વાંધો આવશે નહીં. એ તો એની એકાગ્રતા જેવી હોય છે, અથવા અંદર જે શુદ્ધાત્મ સ્વરૂપ છે એનું ઉપયોગ ને આકર્ષણ જ એટલું જોરથી આવેલું હોય છે કે એનું ધ્યાન ત્યાંથી ફરતું નથી. પછી શરીરની અવસ્થા ગમે તે થાવ ન થાવ, એ બધા નિમિત્તના પર્યાય, નિમિત્તમાં ઉપાદાનને કાંઈ સંબંધ રહેતો નથી. સાથે રહેલું છે ને શરીર વગેરે નું, એકદમ અહીંયા ટોટલ મારી દીધો. સટકાળ નિયમો નાસ્તી, કોઈને આવો નિયમ હતો નથી. અયમત્ર ભાવાર્થ, અહીંયા એવો ભાવાર્થ છે કે આદા શું મત જણાણે, આદાની દંસણી રીતે અનુસાર ગાથા છે. આદા પછખાણે આદામી સંવરે જોગે, આમાં ચાલી ગઈ ત્યાં નિયમ સારની ગાથા છે. બે આ રવિવારે હતી ને, મારા આત્માના મધ્યમાં જ્ઞાન, મારા જ્ઞાનની મધ્યમાં આત્મા છે, મારા દર્શનની મધ્યમાં પણ આત્મા છે, અને મારા ચારિત્રની મધ્યમાં પણ આત્મા છે. અથવા મારા જ્ઞાનનું ધ્રુવલક્ષ આત્મા છે, દર્શનમાં પણ ધ્રુવપણે આત્મા છે, અને ચારિત્રમાં પણ આત્મા છે. આદા પછખાણે પ્રત્યાખ્યાનનો અધિકાર છે ને, નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકાર. આદા પછખાણે પ્રત્યાખ્યાનમાં પણ આત્મા છે, અને મારા સંવરણના યોગમાં પણ આત્મા જ છે. સર્વત્ર આત્મા છે, દર્શનમાં, જ્ઞાનમાં, ચારિત્રમાં, યોગમાં, સંવરમાં ને પ્રત્યાખ્યાનમાં, બધે એક શુદ્ધાત્મા સિવાય મારે ક્યાંય બીજું કાંઈ છે નહીં. એ એવો મોટો આત્મા છે કે એને છોડીને પછી બીજા કોઈનો અવકાશ જ રહેતો નથી. જ્ઞાનમાં, ધ્યાનમાં, દર્શનમાં બધે એક જ વિષય છે, કોઈ પણ ગુણને બીજો વિષય રહેતો નથી. એવું પ્રભૃતિ આગમસારાત અર્થ પદાનામ અભેદરત્નત્રય પ્રતિપાદકાનામ અનુકૂલમ યત્ર વ્યાખ્યાનમ ક્રિયતે તદ અધ્યાત્મશાસ્ત્રમ બન્યતે. અહીંથી એ પ્રકારે માંડીને આગમસાર, આગમસારાત, આગમસારના અર્થ પદ નામ વગેરે, ભેદરત્નત્રય પ્રતિપાદકાનમ અનુકૂળમ, ભેદો ભેદરત્નત્રય દર્શનના ચારિત્રના ભેદોને અનુકૂળ એવું જે અહીંયા વ્યાખ્યાન કરવામાં આવ્યું છે, તદ અધ્યાત્મશાસ્ત્રમ બન્યતે, તેને અધ્યાત્મશાસ્ત્ર કહેવામાં આવે છે. તદ આશ્રિતા ષટકાલા પૂર્વમ સંક્ષેપેણ વ્યાખ્યાતા, તેને આશ્રિત આ છ પ્રકારના કાળ આગળ સંક્ષિપ્તથી કહેવામાં આવ્યા. વિતરાગ સર્વજ્ઞ પ્રણીત ષડદ્રવ્યા आदि सम्यक श्रद्धान ज्ञान व्रतादि अनुष्ठान अभेद रत्न त्रय स्वरूपम यत्र प्रतिपाद्यते तद आगम शास्त्रम भण्यते वितराग सर्वज्ञ प्रणीत वितराग सर्वज्ञ देवे निरूपण करेला के छ द्रव्यो त्या छ द्रव्यो वगैरह तेना सम्यक श्रद्धान ज्ञान व्रत अनुष्ठान तेनू साचू श्रद्धान साचू ज्ञान व्रत એટલે સંયમ પ્રતિજ્ઞા આદિ જે અનુષ્ઠાન એટલે ક્રિયા છે તેના ભેદથી જે રત્નત્રય સ્વરૂપ છે એવું જેમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે એટલે પરદ્રવ્ય પણ છ દ્રવ્ય વગેરે લઈ લીધા ને એનું શ્રદ્ધાન દાન બાહ્યાચરણ એ વગેરે જેમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેને આગમ શાસ્ત્ર કહેવામાં આવે છે આગમ અને અધ્યાત્મ શાસ્ત્રની જુદી જુદી વ્યાખ્યા કરી નામ અભેદ રત્નત્રય પ્રતિપાદક ઓલામાં અભેદ રત્નત્રયનું પ્રતિપાદન છે એટલે જેમાં શુદ્ધાત્મ ભાવના છે ને એ સંબંધિત જ્ઞાન ધ્યાનનો વિષય છે એ અધ્યાત્મનો વિષય છે એમ કે છે અને જેમાં છ દ્રવ્યો તેનું શ્રદ્ધા જ્ઞાન અને બાહ્યાચરણ છે એ આગમનો વિષય છે એમ કે છે અભેદ રત્નત્રય રત્નત્રયાત્મક અધ્યાત્મ અનુષ્ઠાન બહિરંગ સાધનમ ભવતી તે છે તે શું છે આગમમાં કહેલા જે ભેદ રત્નત્રય છે તે અભેદ રત્નત્રય અભેદ રત્નત્રયાત્મક જે અધ્યાત્મનું અનુષ્ઠાન છે અધ્યાત્મની ક્રિયા છે તેનું તે બહિરંગ સાધન છે દેશનાચાર્યની પદ્ધતિમાં અવારનવારે વાત આવે છે એનું બહિરંગ સાધન છે કેમ કે એમ કહીને એમ કહેવું છે કે એનેથી નીચેની કોટીના પરિણામ તે સાધક જીવને યથાસ્થાનમાં હોતા નથી એટલું બતાવવું છે કે એને પકડવા માટે વાત કરી નથી તદાશ્રિતા આપી ષટકાલા સંક્ષેપે વ્યાખ્યા ત્યાં તેને આશ્રય પણ રહેલા જે છ કાળો છે છ કાળ છે તેને સંક્ષેપમાં વ્યાખ્યાન કર્યું વિશેષણો પુનર ઉભયત્ર આપી ષટકાલ વ્યાખ્યાનમ પૂર્વાચાર્ય કથિત ક્રમેણ અન્ય ગ્રંથે શું જ્ઞાતવ્યમ વિશેષ પ્રકારે મળી ઉભયત્ર ષટકાળ વ્યાખ્યાનમ બંને પ્રકારના જે આગમ અને અધ્યાત્મ ભાષાથી જે વ્યાખ્યાન કર્યું તે પૂર્વાચાર્ય કહેલા જે ગ્રંથો છે અન્ય ગ્રંથો છે એના ક્રમમાં એ વાત વિસ્તારથી આવેલી છે ત્યાંથી જિજ્ઞાસા હોય તેમને જાણવું જોઈએ બીજા ગ્રંથોમાં આનો વિસ્તાર છે ત્યાંથી એને જાણી લેવું જોઈએ ઇતિ શ્રી જયસેનાચાર્ય કૃતાયામ તાત્પર્યવૃત્તો પ્રથમ સ્તાવત એકાદશોત્તર શતગાથાભી અષ્ટભી અંતરધિકારે પંચાસ્તિકાય ષડ્દ્રવ્ય પ્રતિપાદક નામા પ્રથમમાં અધિકાર આ પ્રકારે શ્રી જયસેનાચાર્ય કૃત તાત્પર્યવૃત્તિ ટીકાની પ્રથમમાં જ તાવદ એકાદશ દશોત્તર શતગાથા 171 ગાથા સુપર્યંત અને અંતર 11 8 અંતર અધિકાર 8 પિતા અધિકાર દ્વારા 85 કાય 6 દ્રવ્યનો પ્રતિપાદક એ પ્રથમમાં અધિકાર કયો તદનંતરમ ત્યાર પછી 85 ગાથાભી પંચાસદ ગાથાભી દસમી અંતરાધિકારે નવ પદાર્થ પ્રતિપાદક અભિધાનો દ્વિતીયો મહાધિકાર ત્યાર પછી 85 ગાથાભી એટલે 85 ગાથા સુધી 10 પિતા અધિકાર પૂર્વક નવ પદાર્થ પ્રતિપાદક નામનો બીજો મહાધિકાર કયો તદનંતરમ ત્યાર પછી વિંશદી ગાથા ભી વીસ ગાથા પર્યંત દ્વાદશ સ્થળે બાર સ્થળમાં મોક્ષ સ્વરૂપ મોક્ષ મોક્ષ માર્ગ પ્રતિપાદક મોક્ષ મોક્ષ સ્વરૂપ મોક્ષ પ્રતિપાદક અભિધાન સ્તુતિમાં અધિકારસ્થ ઇતિ અધિકાર ત્રય સમુદાય સમુદાયનો વિકાસ ઉત્તર ગાથા સતગથા ગાથા ભી પંચાસ્તિકાય પ્રાર્ભત સમાપ્ત એ રીતે ત્યાર પછી વીસ ગાથા દ્વારા દસ સ્થળમાં મોક્ષ સ્વરૂપ મોક્ષ માર્ગ પ્રતિપાદક કેવો મોક્ષ મોક્ષ માર્ગ છે મોક્ષ સ્વરૂપ એવો જે મોક્ષ માર્ગ છે તેનો પ્રતિપાદક જે તૃતીયમાં અધિકાર છે એ તૃતીય ત્રણ અધિકાર પૂરા કરીને એ રીતે કુલ ત્રણેય અધિકારના સમુદાયથી સમુદાયને વિકાસિત ઉત્તર સદગાથા આવી આમ તો 173 ગાથા